કે નરક ગતિમાં એટલા દુઃખ આપણે ભોગવ્યા કે ત્યાં આપણે એવો આમ ફર્મ નિયમ લીધો હતો, એવો ફર્મ નિર્ણય કર્યો હતો કે બસ અહીંયાથી છૂટીને એક વાર મનુષ્ય ભાવ મળી જાય ને એટલે હવે તો આત્મકલ્યાણ કરીને મારે આ ભાવ ભ્રમણથી છૂટી જ જવું છે. અને એક વાર અહીંયા મનુષ્ય ભાવમાં આવ્યા એટલે ઓલું ભાવ ભ્રમણ તો છૂટવું દૂર રહી ગયું, નરક ગતિના દુઃખ ભૂલાઈ ગયા, એટલે અહીંયા પાછા જીવ અહીંયા અને અહીંયા સંયોગોમાં પાછો એ રમી ગયો. ચાલ હાલ. એટલે જો જે વિવેકી વ્યક્તિ હોય ને એ તો અહીં જ રહીને ચારેવ ગતિનું સ્વરૂપ સમજીને એનાથી ઉદાસીન થઈને ભવનો ભાવ છોડી દે. કોઈ બીજા ભાવને ગ્રહણ કરીને હું એની ઉદાસીનતા કરીશ એની રાહ ન જોવે. એ ભાવનાને પ્રાપ્ત કરવા માટે આપણે અહીંયા દેવગતિનું સ્વરૂપ સમજી રહ્યા છે. જો આ કર્ણાયોગની શૈલીમાં આ ચારેવ ગતિનું સ્વરૂપ આપણે જોઈ રહ્યા છે. કર્ણાયોગ એ સર્વજ્ઞ ભગવાન દ્વારા જે જાણવામાં આવ્યું છે એ વસ્તુ સ્વરૂપને આપણાથી આપણે સમજી શકીએ એવી સાદી ભાષામાં આપણને કહે છે. પણ સર્વજ્ઞ ભગવાને તો લોકાલોકને બધું એક સાથે જાણી લીધું ને, તો એમાં કન્ટેન્ટ કેટલું બધું છે જાણવા માટે. હવે આપણી જેટલી શક્તિ હોય એટલું આપણે પચાવીએ. ખ્યાલ આવે? તો જો વૈમાનિક સ્વર્ગનું સ્વરૂપ આપણે આજે શરૂ કરશું એમાં પણ કન્ટેન્ટ ઘણું છે, કદાચ એક ક્લાસથી વધુ જશે, આ વખતે બે ત્રણ ક્લાસ જશે જોઈએ જેવી જેની યોગ્યતા. પણ આને ઇન્ફોર્મેશનથી ગભરાઈ ન જવું, પણ એ જાણીને એમાં આપણું આપણું જે પ્રયોજન છે એ સાધવાનો પ્રયાસ કરજો. જો આટલી ભૂમિકા બાંધીને આપણે લાસ્ટ ક્લાસમાં જ્યોતિષી દેવોનું સ્વરૂપ જોયું હતું. જ્યોતિષી દેવ કેટલા પ્રકારના છે આપણે જોયું હતું? પાંચ પ્રકારના છે. કયા કયા? સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા. એ પ્રકારે જ્યોતિષી દેવો પાંચ પ્રકારના છે. એ જ્યોતિષી દેવો આ ભૂમિતલથી 790 યોજનથી લઈને 900 યોજન સુધીના બેલ્ટમાં એ ઓર્ગેનાઇઝ કરે છે. એમાં સૌથી નીચે જે અસંખ્યા તારાઓ છે એ તારાગણ છે. એનું પણ પ્રમાણ આપણે જોયું હતું બધા મળીને અસંખ્યા, પણ એક ચંદ્રની સાથે કંઈક 65,000 સમથિંગ કોડાકોડી એટલું હતું ને. સમથિંગ 36 એવું કંઈક નંબર હતો. ચાલો હું ગોતવા નથી બેસતો, પણ એટલા કોડાકોડી તારા એક ચંદ્ર સાથે હોય છે. એ તારાની ઉપર સૂર્ય વિમાન, સૂર્ય વિમાનની ઉપર ચંદ્ર વિમાન, ચંદ્ર વિમાનની ઉપર નક્ષત્ર, નક્ષત્ર પ્રતિ બધા ગ્રહો, એવી રીતના એની આખી વ્યવસ્થા આપણે જોઈ હતી. એક ચંદ્ર સાથે એક સૂર્ય, 88 ગ્રહો, 38 નક્ષત્ર અને અમુક 66,000 સમથિંગ કોડાકોડી તારાગણ, એટલા જ્યોતિષી વિમાનમાં એનો એક પરિવાર કહેવામાં આવે છે. આવા મધ્યલોકમાં અસંખ્યાત ચંદ્ર અને સૂર્ય છે, એટલે એને ગુણા કરો એટલા અસંખ્યાત જ્યોતિષી વિમાનો આ મધ્યલોકમાં છે. બરાબર? એનો આપણો વિસ્તાર લાસ્ટ ક્લાસમાં જોઈ લીધો હતો. આપણે એક જે 14મું સૂત્ર છે એ ખાલી આપણે બાકી રાખ્યું હતું, એને આપણે જલ્દીથી વાંચીને આગળ આજે વધશું. આપણે જોયું હતું કે એ જ્યોતિષી વિમાનથી કાળ વિભાગ કેવી રીતના થાય છે, તો એનું સૂત્ર છે તત્કૃતઃ કાળ વિભાગઃ. કે તત્કૃતઃ એ જ્યોતિષી દેવો દ્વારા કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? કાળ વિભાગ, એટલે ઘડી, કલાક, દિવસ, રાત વગેરે વ્યવહાર કાળનો વિભાગ એ ગતિશીલ જ્યોતિષી દેવો દ્વારા કરવામાં આવે છે. ટીકા. કાળ બે પ્રકારના છે, એક નિશ્ચય કાળ અને એક વ્યવહાર કાળ. આ વિશ્વમાં 6 દ્રવ્ય છે ને, 6 દ્રવ્યમાં એક કાળાનું છે. કાળાનું શું છે? કે એ નિશ્ચય કાળ દ્રવ્ય છે. જેવી રીતના ઉદ્ગલ પરમાણુ હોય છે નાનામાં નાનો અણુ, એવી જ રીતે કાળનો પણ એક યુનિટ છે, નાનામાં નાનો એક અંશ છે જેને કાળાણુ કહેવાય છે. ઇટ ઇઝ અ સોલિડ પાર્ટિકલ, એ સોલિડ પાર્ટિકલ જેવો છે, પણ એમાં સ્પર્શ ગંધ વર્ણ નથી, એટલે આપણને નરી આંખે દેખાતા નથી, એને જાણી શકાતા નથી. કેવળ જ્ઞાન સિવાય એને જાણી શકાતા નથી, અવધિ મનોપર્ય જ્ઞાનથી જાણી શકાય છે. જો તો એ કાળાનું એટલો સૂક્ષ્મ છે અને દર સમયે પરિણમે છે. તો દર સમયે જે કાળાનું પરિણમે છે એના પરિણમનની સ્પીડથી એ સમયનું માપ આવે છે. કોનાથી? એ કાળાના પરિણમનની એના ચેન્જની સ્પીડથી સમયનું માપ આવે છે. અને એવા અસંખ્યાત સમય મળીને આવલી થાય છે, એવી સંખ્યાત હજાર કોડા કોડી આવલી મળીને એક સેકન્ડ થાય છે, એવી 48 મિનિટ એટલે એક અંતર મુહૂર્ત, એના પક્ષ, મહિના આદિ આદિ સાગરોપમ એ પ્રમાણે. એટલે આ કાળનું બેઝ યુનિટ કોણ છે? સૌથી બેઝ યુનિટ જોઈએ તો કાળાણુનું પરિણમન છે. ખ્યાલ આવ્યો કે? પણ એ કાળાણુનું પરિણમન એટલું સૂક્ષ્મ છે કે એ જાણી શકાતું નથી. આપણે છદ્મસ્થ જીવને જાણી શકતા નથી. માટે છદ્મસ્થ જીવને જાણવા યોગ્ય કાળનું માપ કેવી રીતના નીકળે છે? તો જ્યોતિષી દેવોના વિમાનોના ગતિથી નીકળે છે. ખ્યાલ આવ્યો કે નહીં બધા? કે આ જ્યોતિષી દેવ છે એનો એક બહુ સરસ પેરેગ્રાફ મેં વાંચ્યો હતો, જે હું તમને ફરીથી વાંચીને બતાવું. જો અહીંયા લખ્યું છે, વાંચું છું, કર્મ કી વિચિત્રતા હૈ. કર્મની કેવી વિચિત્રતા છે જુઓ. આ છે ને બીજું તત્વાર્થ સૂત્રની ટીકા છે, જે પંડિત ચેતનદાસજી કૃત વચનિકા છે. આ એનો સેકન્ડ ભાગ છે, ફર્સ્ટ ભાગ બીજો વોલ્યુમ છે. એમાંથી આ ચોથા અધ્યાયનું જે સૂત્ર છે એ વાંચું છું. 13મું સૂત્ર છે, જો કર્મ કી વિચિત્રતા હૈ. એ જે આભિયોગ જાતિના દેવ છે જે આ વિમાનોને ખેંચે છે. કયા વિમાનોને? જ્યોતિષી વિમાનોને ખેંચે છે. એના ઉપર છે, અભિયોગ જાતિ કે દેવ, ઇનમે કુછ એસે હી કર્મ કા ઉદય હૈ જિસસે સદાકાલ વે વિમાન કો ખીંચતે રહેતે હૈ, ચલાતે રહેતે હૈ. ઇસ પ્રકાર બિના કારણ હી યે વિમાનો કા ગમન હોતા હૈ, નિરંતર હોતા રહેતા હૈ. બોલા ધ્રુવ તારાનું જોવા જાવ તો બિના કારણે ઇન વિમાનો કા ગમન હોતા રહેતા હૈ. હવે આગળ અહીંયાથી વાંચું છું 14મું સૂત્ર, કે આજે જ્યોતિષી દેવો ગમન કરે છે. જો બે પ્રકારના જ્યોતિષી વિમાન છે, એક એવા છે જે ગમન કરે છે અને એક એવા છે જે સ્થિર છે. કયા ગમન કરે છે? કોઈને યાદ છે? અઢી દ્વીપની અંદરના છે એ ગમન કરે છે, અઢી દ્વીપની બહાર છે એ કેવા છે? સ્થિર છે. અચ્છા, અઢી દ્વીપની અંદર પણ અમુક ધ્રુવ તારા છે. જો બધા સૂર્યચંદ્ર ગમન કરે છે, પછી ગ્રહ નક્ષત્ર ગમન કરે છે, તારાઓ જે છે આટલા કોડા કોડી, એમાંથી અમુક તારા ખાલી ધ્રુવ તારા છે, એના સિવાય બાકી બધા ગમન કરે છે. હવે કેટલા છે એ પણ જુઓ. જંબુ દ્વીપમાં 36 ધ્રુવ તારા છે, પછી લવણ સમુદ્રમાં 139, ઘાતકી ખંડમાં 1010 આદિ આદિ. આ ધ્રુવ તારા એટલે શું? કે એ ગમન નથી કરતા મેરુ પર્વત, એ અઢી દ્વીપની અંદર હોવા છતાં સ્થિર છે. સમજાયું કે? એટલે ધ્રુવ તારાનો જવાબ સાઈડ પર વધારે ડિટેલ થઈ ગયું. પણ કહેવાનો મતલબ શું છે? કે આ જે ગતિશીલ જ્યોતિષી વિમાનના દેવો છે એના આધારથી વ્યવહાર કાળ નક્કી થાય છે. જે વિમાન સ્થિર છે તો એના આધારથી વ્યવહાર કાળ કેવી રીતના નક્કી થાય? ખ્યાલ આવે? જો એક છે કાળાનું જે અત્યંત સૂક્ષ્મ છે, તેનું પરિણમન છે એ છદ્મસ્થ જીવને દેખાતું નથી. બીજા છે એવા ધ્રુવ તારા, અરે સોરી, એવા ગ્રહો જે એવા જ્યોતિષીના વિમાનો જે સ્થિર છે, તો એનાથી પણ કાળનું માપ થઈ શકતું નથી. તો કોનાથી થાય છે? કે ગતિશીલ જ્યોતિષી વિમાનોથી વ્યવહાર કાળનું માપ નક્કી થાય છે. ખ્યાલ આવ્યો? ચલો, તો આપણે જોઈએ વાંચ્યું ટીકામાં કે કાળ બે પ્રકારના છે, નિશ્ચય કાળ અને વ્યવહાર કાળ. નિશ્ચય કાળનું સ્વરૂપ 5મા અધ્યાયમાં આપણે જોશું. વ્યવહાર કાળ નિશ્ચય કાળને બતાવનારો છે. આ જે વ્યવહાર કાળ છે એ વ્યવહાર કાળ નિશ્ચય કાળને બતાવનારો એક યુનિટ છે. આપણે હમણાં જ તમે આપણે પ્રવચન સારજીનો સ્વાધ્યાય ચાલે છે આપણે પાર્લા મંદિરમાં, તો આપણે ગાથા 140, 141, 142 એમાં વ્યવહાર કાળનું સ્વરૂપ અને નિશ્ચય કાળનું સ્વરૂપ ખૂબ વિસ્તારથી તમે હમણાં સ્વાધ્યાય કરીને આવ્યા છો. એનું વધારે ડિટેલમાં તમે ત્યાંથી જોઈ લેજો. ચાલો આપણે આગળ વધીશું. હવે આજે આપણે વૈમાનિક દેવોની ચર્ચા શરૂ કરવાની છે. વૈમાનિક દેવોમાં આપણે સૂત્ર નંબર 16 ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ. આ સૂત્ર 15 આદિની ચર્ચા આપણે લાસ્ટ ક્લાસમાં થઈ ગઈ છે ઓલરેડી. વૈમાનિક દેવોનું સ્વરૂપ, સૂત્ર 16, વૈમાનિકાહ. હવે વૈમાનિક દેવોનું વર્ણન શરૂ થાય છે. વૈમાનિકાહ એટલે વૈમાનિક દેવ છે, ખ્યાલ આવે? એનો લિટરલ મિનિંગ એમ થાય છે કે વૈમાનિક દેવો પણ છે. એટલે કે ચાર પ્રકારના દેવો આપણે જોઈએ છે, એમાં ચોથા પ્રકારના દેવ કોણ છે? કે વૈમાનિક છે. જો ટીકા, વિમાન કોને કહેવાય? જો બહુ ઇન્ટરેસ્ટિંગ ટીકા છે, જરા ધ્યાનથી સાંભળજો. જે સ્થળ સ્થાનમાં રહેવા વાળા દેવો પોતાને વિશેષ પુણ્યાત્મા સમજે તે સ્થાનને વિમાન કહેવાય. ટીકાની ભાષા કેવી રીતે જોઈ? કે જે સ્થાનમાં દેવો પોતાને વિશેષ પુણ્યાત્મા સમજે છે એ સ્થાનને વિમાન કહેવાય. જે દરેક જીવ વિશેષ પુણ્યાત્મા છે એવું પણ નથી પાછું, ખ્યાલ આવે? વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થતા જીવો અસંખ્યાત હોય છે. હવે અસંખ્યાતમાં કોઈ વિશેષ પુણ્યાત્મા હોય છે અને કોઈ સાધારણ પુણ્યવાળા પણ હોય છે. આપણે જે 10 પ્રકારના દેવો જોયા તો એમાં આભિયોગ અને પેલા કિલ્બિશર દેવો ત્યાં પણ છે, ખ્યાલ આવે? એટલે એ તો બહુ સાધારણ દેવો છે. નામ આમ કહેવાય વૈમાનિક, વૈમાનિક જાતિના દેવો એટલે વધારે ઉત્કૃષ્ટ પુણ્યવાળા. પણ આમ એનું કામ શું છે? કે ત્યાં જઈને પણ સેવા ચાકરી કરવી. તમને ખ્યાલ જ હશે આપણે યુએસમાં છે ને, આપણે ઇન્ડિયન્સ ઘણા છે, પણ એ જે ઘણા ઇન્ડિયન્સ છે એમાં ઘણા ભાગના લોકો શું કરે છે? કે એ મોલમાં જઈને બોક્સ ઉપાડે, વસ્તુઓ જે બહાર નીકળી હોય એ પાછી રેક ઉપર ગોઠવે, અથવા આપણે જે બધી મોટેલ્સ હોય એ મોટેલ્સમાં સાફ સફાઈનું કામ કરે. આ જાતનું કામ એ લોકો કરે છે. હવે આ કઈ જાતના દેવો જીવો કહેવાય? આમ કહેવાય કે અમેરિકામાં છે. આમ શું કહેવાય? કે અમેરિકામાં છે. અને કામ શું કરે છે? બસ આ જ વસ્તુ ત્યાં સમજી લેજો કે આ જે અભિયોગ અને કિલ્વિષક જાતિના દેવો છે એ આમ કહેવાય કે વૈમાનિક છે. અને કામ શું કરે છે? કે એનું કામ નોકરિયાતનું કામ છે, ખ્યાલ આવે છે ને? ઉદાહરણથી ઘણું સમજી લેજો. તો ચાલો આગળ વધીએ. ટીકા, જે સ્થાનમાં રહેવા વાળા દેવો પોતાને વિશેષ પુણ્યાત્મા સમજે છે. જો આ સમજે છે તે એક વસ્તુ સમજો કે આ બધા જે જાતિના જે દેવો છે ને એ દેવોમાં પણ પોતપોતાના ઈગો બહુ જોરદાર હોય છે. જે વૈમાનિક દેવો છે ત્યાં રહે છે, ભવનવાસી દેવો છે એ નીચે ભવનોમાં રહે છે, પણ તો પણ આપસમાં મળે તો ખરા ને કંઈક ને કંઈક, કેમ કે બધા નંદનવનમાં ફરવા જાય છે, બધા સમોશરણ આદિમાં જાય છે, બધા જ નંદીશ્વર દ્વીપમાં જાય છે, તો આપસમાં મળે તો ખરા કે? અને આપસમાં મળે તો શું થાય? કરે તું તો વૈમાનિક છે, હું તો ભવનવાસી છું. જ્યાં બે પણો આવે ને ત્યાં શું ઊભું થાય? જ્યાં બે પણો આવે ને ત્યાં કમ્પેરિઝન ઊભી થાય કે હું નાનો ને હું મોટો, ખ્યાલ આવે? હવે એ વૈમાનિક દેવોનું પુણ્યોદય એવો છે કે એ વિશેષ પુણ્યાત્મા ગણાય છે. એટલે ભવનવાસીને હંમેશા એનાથી ઈર્ષ્યા રહ્યા હતા. આપણે પહેલા પણ જે ભવનવાસીની ચર્ચા કરી ત્યારે વાંચ્યું હતું આપણે કે જે ભવનવાસી દેવનો ઇન્દ્ર છે, ભવનવાસી દેવનો જે ઇન્દ્ર છે એ ઇન્દ્રને સૌગર્ભ ઇન્દ્ર સાથે કમ્પેરિઝન કરીને ઈર્ષ્યા થાય છે કે હંમેશા એને ઈગો, હું તારાથી મોટો, મારી પાસે આ પણ છે ને આમ પણ છે, મારા ભવનો આવા છે, ખ્યાલ આવે કે નહીં? બસ એવું ત્યાં વૈમાનિક દેવોને પણ છે. હવે વૈમાનિક દેવો તો પુણ્યના ઉદયથી અધિક જ છે, ખ્યાલ આવે? તો અધિક દેવો હોય નીચે વાળાને કેવી રીતના જુએ, ખ્યાલ આવ્યો કે નહીં? ત્યારે તું તો ભયંકર હોય, ઠીક છે, સમજાય છે કે? બસ જે પોતાને વિશેષ પુણ્યાત્મા સમજે છે એને વૈમાનિક કહેવાય છે. ચલો આગળ. વૈમાનિક, તે વિમાનમાં પેદા થતા દેવોને વૈમાનિક કહેવાય છે. બધા થઈને 84,97,023 વિમાનો છે. આ સંખ્યા જરાક યાદ રાખવાની કોશિશ કરજો, આપણે ઘણી બધી વાર એને રેફર કરશું. કેટલા વિમાનો છે? 84,97,023. 84 97 022, ख्याल आवे? तेमा उत्तम मंदिरों, कल्प वृक्षों, वन, बाग, वावड़ी, नगर वगैरह अनेक प्रकार की रचना हो विमान एटले विमान उड़ता नहीं एटले ए बधा आ बधा वैमानिक देवो ज्यां रहे छे ए विमान स्थिर छे ए क्यांय गमन करता नहीं, ख्याल आवे ने? पण फरक खाली एटलो छे के ए विमान ने नीचे कोई आधार नहीं एटले एने विमान कहेवाय छे। हवे क्या कया आधार छे एनी चर्चा आवशे आपणे पाछळ। एक वस्तु जो ध्यान राखजो, 16 सूत्र थी लईने लगभग 28 के एवं कंक छे, छवीस एक मेरा लगभग आखू हम पाछ बधु वैमानिक नु वर्णन जेम समझो एटले हवे बधु वैमानिक नी चर्चा आवशे। वचमां आज बीजा टॉपिक लईने पण वैमानिक नी ज विशेष चर्चा आवशे एटले आ संख्या आपणी घणी वार चर्चा थशे। तो आज ऊपरना वैमानिक देवो छे एना विमानो छे, ए विमानो नाना नाना आपणे प्लेन उड़े एने अंदर 20-50 लोग होय एवुं नथी, आखो आपणे जंबूद्वीप के आखा अढ़ी द्वीप जेटला के असंख्यात योजनो जेटला एना विमानो छे, ख्याल आवे? जेवी रीतना आपणे जंबूद्वीप छे आखो, ए द्वीप समझो आखो हवामां उड़े तो एने विमान कहेवाय, ख्याल आवे ने बधाने? बस विमानो एटले एनुं नाम विमान एटले छे केम के एनी नीचे कोई आधार नथी, पण ए विमानो एटला मोटा छे के एनी अंदर पर्वतो पण छे, वनो पण छे, नदीओ, समुद्रो, बधी रहेवાની ભવનોની રચનાઓ, જૈન મંદિરો બધું જ અંદર ત્યાં છે, ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના સમજો આપણે કોઈ નગર આપણે જોયું હોય જૂના જમાનામાં, તો નગરને કોર્ટ હોય, કોર્ટ જોયા છે નગરને? હવે સમજો આખો ભાગ એટલો તમે કાર્વ આઉટ કરીને આકાશમાં લઈ જાઓ તો બસ એવા વિમાનો ત્યાં હોય છે, સમજાઈ ગયું ને? જો બધા થઈને આટલા વિમાનો છે, તેમાં ઉત્તમ મંદિરો, કલ્પવૃક્ષો, વન, બાગ, વાવડી, નગર વગેરે અનેક પ્રકારની રચના હોય છે। આ વિમાનોની અંદર આખાને આખા નગરો, શહેરો, દેશો વસેલા છે। જેવી રીતના આપણી આખી પૃથ્વી છે, એ પૃથ્વીની અંદર 7 કોન્ટિનેન્ટ છે, એક એક કોન્ટિનેન્ટમાં અનેક પ્રકારના દેશ છે, બસ એવી રીતે એ વિમાન જે છે ઉપર એક એક વિમાનની અંદર અનેક નગરીઓ વસેલી છે, અને એક એક વિમાનમાં ક્યાંક સંખ્યાત અને ક્યાંક અસંખ્યાત દેવો રહે છે। સેની શું રચના છે આપણે જોશું થોડી વાર। આવી રચના હોય છે, તેના મધ્ય સ્થાનમાં જે વિમાન છે તેને ઇન્દ્રક વિમાન કહેવાય છે। હવે જો સમજો, આપણે અહીંયા મધ્ય લોક જે છે અસંખ્યાત દ્વીપ સમુદ્ર, એ અસંખ્યાત દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર એમ કરીને એક રાજુ સુધી ફેલાયેલા છે, બરાબર? તો વન બાય વન, એક રાજુ બાય એક રાજુમાં આખું જે ત્રસ નાડી છે એને ચાલો ઉપર લઈ જાઓ। તમે વૈમાનિક સ્વર્ગની આખી રચના આપણે જોઈએ તો જેવી રીતના વચ્ચે અહીંયા જંબુ દ્વીપ છે, એવી જ રીતે ત્યાં સૌથી વચ્ચે જે વિમાન છે એને ઇન્દ્રક વિમાન કહેવાય છે, ખ્યાલ આવે? એને ઇન્દ્રક વિમાન કહેવાય છે। એ ઇન્દ્રક વિમાનની આઠે દિશાઓમાં, એટલે નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ અને પછી ક્રોસ ડાયરેક્શન, ત્યાં આખા લાઇનસર વિમાનો છે, એક સિક્વેન્શિયલી ઓર્ગેનાઇઝ સિરીઝ ઓફ વિમાન છે, જેને શ્રેણીબદ્ધ વિમાન કહેવાય છે, ખ્યાલ આવ્યો કે નહીં? વચમાં ઇન્દ્રક વિમાન, આ બાજુ 63 શ્રેણીબદ્ધ વિમાન, આ બાજુ 62 શ્રેણીબદ્ધ વિમાન, એમ સમજો, નંબર જોશું આપણે થોડીક વારમાં। આ જે બધા લાઇનસર વિમાનો છે એને શ્રેણીબદ્ધ કહેવાય છે। હવે એક સમજો કે વચમાં ઇન્દ્રક છે, એક ઈસ્ટનો લો અને એક નોર્થનું લો, અને વચમાં નોર્થ ઈસ્ટની સિરીઝ લો। હવે જેવી રીતના ઓલું પીઝા કે કેકની પાઈ હોય એટલો ભાગ વચમાં રહી ગયો ને ખાલી, એટલો ભાગ ખાલી રહી ગયો, બસ એ ખાલી ભાગમાં છૂટા છવાયેલા આમ તેમ બધા વિમાનો છે જેનું નામ છે પ્રકીર્ણક વિમાન। આ સમજાય છે કે નહીં? વચમાં ઇન્દ્રક, આજુબાજુ આઠે દિશાઓમાં શ્રેણીબદ્ધ, અને વચમાં જે ગેપ્સ રહી ગયા ત્યાં બધે પ્રકીર્ણક વિમાનો છે। આ ખ્યાલ આવ્યો બધાને? આ બધા જ વિમાનો સ્થિર છે. જો જેટલા વિમાનોની આપણે વાત કરશું એકે વિમાનો ગમન કરતા નથી. વૈમાનિક દેવના જે રહેવાના વિમાનો છે બધા સ્થિર છે, એના ગમન કરવાના વિમાનો જુદા હોય છે. એ નાનકડા ગાડી લેવા એ સમજો, એટલે એ વિમાનો નથી, ખરેખર દેવો જે પ્રકારનો આકાર લઈને ઉડીને લઈ જાય છે. તો ત્યાં વિમાનોના પણ જુદા જુદા શેપ હોય છે, કોઈ ગરુડ સમાન છે, કોઈ મોર સમાન છે, કોઈ સર્પ સમાન છે, આદિ આ પ્રકારના વિમાનો છે. તો ત્યાં કોઈ પ્રાણીઓ નથી ઉપર, પણ એ દેવો જે ગરુડનો આકાર લે છે, દેવો જે હંસનો આકાર લે છે, અને એની ઉપર ઇન્દ્ર આદિ બેસીને ત્યાં ગમન કરે છે. જેવી રીતના એરાવત હાથી ત્યાંથી ઉડીને આવે છે, તો સ્વર્ગમાં કોઈ હાથી તિર્યંશ જ નથી ને સ્વર્ગમાં, પણ એ જે દેવો છે અભિયોગ જાતિના, એ જ હાથીનો આકાર લઈને બધાને અહીંયા નીચે લઈને આવે છે. આ સમજાય છે? તો એ દેવોના ગમન કરવાના વિમાનો જુદા છે, અને આ જે રહેવાના વિમાનોની આપણે વાત કરીએ છીએ બધા સ્થિર છે. એનું નામ ફક્ત વિમાન છે, બાકી એ ખરેખર એ દ્વીપ સમૂહ, દ્વીપ જેટલા મોટા મોટા પૃથ્વીના ખંડ છે. સમજાયું? ચાલો આગળ વાંચો. તો જો આપણે ત્રણ પ્રકારના વિમાનો છે જોયું ઉપર, વચ્ચે વચ્ચે જે વિમાન છે, જેમ સમજો મેરુ પર્વત છે, મેરુ પર્વતથી સળંગ ઉપર આમ જતા જાઓ તો જે વચ્ચોવચ્ચ વિમાન છે એને કહેવાય ઇન્દ્રક વિમાન. એની દિશાઓમાં જે વિમાનો છે, દિશા અને વિદિશાઓમાં લાઇનસર ઓર્ગેનાઇઝડ છે, એને શ્રેણીબદ્ધ વિમાનો કહેવાય છે. અને વચ્ચોવચ્ચ પછી છૂટા છવાયેલા ગમે તેમ આકારના, ગમે તે આકાર કે જ્યાં ઓર્ગેનાઇઝડ વિમાનો છે એને પ્રકીર્ણક કહેવાય છે. એ ગમ બીકોઝ દે આર સ્પ્રેડ આઉટ રેન્ડમલી, એને પુષ્પ પ્રકીર્ણક પણ કહેવાય છે, કેમ કે પુષ્પની જ્યાં સમાન એ આમ તેમ ફેલાયેલા છે. આ સમજાય છે કે બધાને? જોવા છે તેના મધ્ય સ્થાનમાં જે વિમાન છે તે ઇન્દ્રક વિમાન કહેવાય છે. તેની પૂર્વ આદિ ચારે દિશામાં પંક્તિરૂપ સીધી લાઇનમાં જે વિમાન છે તે શ્રેણીબદ્ધ વિમાન કહેવાય છે. ચારે દિશાઓની વચ્ચે અંતરાળમાં વિદિશાઓમાં જ્યાં ત્યાં વિખેરાયેલા ફૂલની માફક જે વિમાનો છે તેને પ્રકીર્ણક વિમાન કહેવાય છે. એ રીતે ઇન્દ્રક, શ્રેણીબદ્ધ અને પ્રકીર્ણક એમ ત્રણ પ્રકારના વિમાનો છે. આટલું બધાને સમજાવ્યું? આમાં કોઈને કઈ ક્વેશ્ચન? બોલો. આપણે જોશું વૈમાનિક દેવના સ્વર્ગ કયા કયા, હમણાં થોડીક વારમાં જ આવશે અને પછીના સૂત્રમાં જ, પછી એનાથી ક્લિયર થઈ જશે. આ વિમાનો કયા ક્યાં હોય છે, કેવી રીતના હોય છે, એમાં કોઈને કઈ ક્વેશ્ચન? ચાલો આગળ વાંચીએ છીએ. જો વિમાનોની સાઈઝ શું ને બધું થોડીક વારમાં આપણે વધારે ડિટેલ વાંચશું. વૈમાનિક દેવ બે, એના બે ભેદ હોય છે. વૈમાનિક દેવના બે ભેદ, નેક્સ્ટ સૂત્ર કયા છે? કલ્પોત્પન્નાઃ કલ્પાતીતાશ્ચ. વૈમાનિક દેવના બે ભેદ છે, કલ્પોત્પન્ન અને કલ્પાતીત. કલ્પ કોને કહેવાય? જો નીચે ટીકા, જેમાં ઇન્દ્રાદી દસ પ્રકારના ભેદોની કલ્પના હોય એવા સોળ સ્વર્ગને કલ્પ કહેવાય છે. જે નીચેથી સોળ સ્વર્ગ છે, નીચેથી એટલે કે આ મધ્યલોકની ઉપર, જે શરૂઆતથી લઈને ઉપર 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 જતા જઈએ તો પહેલા સોળ સ્વર્ગ આવે છે. એ સોળ સ્વર્ગ પછી નવ ગ્રહવેગ આવે છે, નવ ગ્રહવેગ પછી નવ અનુદિશ આવે છે, અને નવ અનુદિશની ઉપર પાંચ અનુત્તર આવે છે. આ બધું મળીને વૈમાનિક દેવ છે. ખ્યાલ આવે અંકલ? બરાબર. તો એમાં જે પહેલા એક થી સોળ સ્વર્ગ છે એને કલ્પો, એને કલ્પ કહેવાય છે. કેમ કે એક થી સોળ સ્વર્ગમાં એ દેવોની જે દસ પ્રકારની હાયરાર્કી જે આપણે જોઈ હતી એ ત્યાં વિદ્યમાન છે. એની ઉપર ગ્રહવૈક, અનુદિશ અને અનુત્તરમાં આવા કોઈ અભિયોગ, કિલ્વિષક આદિ, ત્રાયસ્ત્રેંશ, સામાનિક એવા કોઈ ભેદ નથી. બધા જ દેવો ઇન્દ્ર સમાન છે, એટલે એને અહમ ઇન્દ્ર, હું ઇન્દ્ર છું, ખ્યાલ આવે? એ બધા દેવોને અહમ ઇન્દ્ર કહેવાય છે. આટલું સમજાય છે? નીચે જે એક થી સોળ સ્વર્ગના દેવો છે એને કલ્પોત્પન્ન કહેવાય છે, જે કલ્પમાં ઉત્પન્ન થયેલા છે. તો જ્યાં 1-10 પ્રકારની જાતિના દેવો હોય છે, જ્યાં આવા ભેદ પડે છે એને કલ્પોત્પન્ન દેવ કહેવાય છે. અને એની ઉપરના જ્યાં આવા કોઈ ભેદ પડતા નથી, બધા જ ઇન્દ્ર સમાન છે, જેને અહમ ઇન્દ્ર કહેવાય છે, એ બધા કલ્પાતીત કહેવાય છે. ક્લિયર? જો આગળ છે ટીકા, જેમાં ઇન્દ્રાદી 10 પ્રકારના ભેદોની કલ્પના હોય છે એવા 16 સ્વર્ગને કલ્પ કહે છે, અને તે કલ્પમાં જે દેવો પેદા થાય છે તેને કલ્પોત્પન્ન કહે છે, તથા 16મા સ્વર્ગથી ઉપર જે દેવો પેદા થાય છે તેને કલ્પાતીત કહેવાય છે. બરાબર? આગળનું સૂત્ર જોઈએ. કલ્પોની સ્થિતિનો ક્રમ, કલ્પોની સ્થિતિનો ક્રમ સૂત્ર. ઉપરી ઉપરી સ્થિતિનો એટલે આ જે કલ્પ છે, કલ્પ એટલે વિમાનો, એનું ઓર્ગેનાઇઝેશન કેવી રીતના, સ્થિતિ એટલે એનું ઓર્ગેનાઇઝેશન કેવી રીતના છે. તો કેવી રીતના છે કે ઉપર ઉપરી છે. ઉપર ઉપરી એટલે એકની ઉપર એક બીજું છે. જો અર્થ, 16 સ્વર્ગના 8 યુગલ, 9 ગ્રહવેગ, 9 અનુદિશ અને 5 અનુત્તર, એ સર્વે વિમાનો ક્રમથી ઉપર ઉપર છે. જો આને થોડુંક સમજો, આપણે ભવનવાસીમાં જોયું હતું કે ભવનવાસીના દેવો ક્યાં રહે છે, કે નીચે ભૂમિની અંદર રહે છે. એ ભૂમિની અંદર રહે છે તો એના ભવનોની રચના કેવી રીતના છે, કે એના ભવનો બધા હોરિઝોન્ટલી એકબીજાની આજુબાજુમાં, અને આ મધ્યમાં જંબુદ્વીપની નીચેથી લઈને સ્વયંભૂ રમણ સમુદ્ર સુધી નીચે ભૂમિમાં આમ ફેલાયેલા છે. બરાબર? હોરિઝોન્ટલી આમ ફેલાયેલા છે. જ્યોતિષી દેવોના વિમાનો કેવી રીતના ઓર્ગેનાઇઝ છે, કે એ પણ 700-900 યોજન સુધી, વિથ સમ વર્ટિકલ હાયરાર્કી, પણ મેઇનલી દે આર ઓર્ગેનાઇઝ સ્પ્રેડ આઉટ હોરિઝોન્ટલ, કે મધ્યમાં જંબુદ્વીપથી લઈને અંત દ્વીપ સમુદ્ર સુધી બધે હોરિઝોન્ટલી ફેલાયેલા છે. વ્યંતર દેવો કેવી રીતના ઓર્ગેનાઇઝ છે, જો વ્યંતર દેવોમાં કોઈ ઓર્ગેનાઇઝેશન નથી, એ આમ તેમ રેન્ડમલી ઉપર નીચે બધે જ ફેલાયેલા છે. ખ્યાલ આવે? હવે વૈમાનિક દેવોનું શું ઓર્ગેનાઇઝેશન છે, તો વૈમાનિક દેવો આમ તેમ નથી ફેલાયેલા, અને હોરિઝોન્ટલી પણ ઓર્ગેનાઇઝ નથી, દે આર ઓર્ગેનાઇઝ વર્ટિકલી. ખ્યાલ આવે છે કે નહીં? તો વર્ટિકલી કેવી રીતના, કે આ જે 16 સ્વર્ગ છે, 16 સ્વર્ગ યુગલોમાં છે, એટલે દે આર ઇન પેર્સ. તો પહેલું સૌધર્મ અને બીજું ઈશાન, એ બે હોરિઝોન્ટલી સેમ લાઈન ઉપર છે. એના પછી સેકન્ડ સનત કુમાર અને મહેન્દ્ર, એ બીજું યુગલ છે, તો એ પહેલા યુગલની ઉપર છે. એના પછી બ્રહ્મ, બ્રહ્મોત્તર, લાંકવ, કાપિષ્ઠ, સતાર, સહસ્ત્રાર, પછી શુક્ર, મહાશુક્ર, આનંદ, પ્રાણ, કારણ, અચ્યુત, એવી રીતે. આ ખ્યાલ આવે છે કે નહીં? હવે આ જે યુગલો છે, તો યુગલોમાં જે પહેલું નામ હંમેશા આવે એ સાઉથ ડાયરેક્શનમાં, અને જે બીજું નામ આવે એ નોર્થ ડાયરેક્શન. જેવી રીતે આપણે ભરત ક્ષેત્ર સાઉથમાં છે અને એરાવત ક્ષેત્ર નોર્થમાં ડાયરેક્શનમાં છે. ચાલો, જે આ જે ત્રણ લોક છે, ત્રણ લોકમાં આપણે 10 દિશાઓ છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, અને પછી નૈઋત્ય, વાયવ્ય, ઈશાન અને અગ્નેય. હા, અગ્નેય. બરાબર? એના પછી ઉર્ધ્વ અને અધો. તો આ જે વૈમાનિક દેવો છે એમાં પહેલા જે નામ લેવામાં આવે બધા દક્ષિણ દિશાના છે, અને પછી યુગલોમાં નામ લેવામાં આવે ઉત્તર દિશામાં છે, અને યુગલો એકબીજાની ઉપર ઉપર એટલે ઉર્ધ્વ દિશામાં છે. ખ્યાલ આવે? તો જો પહેલા આવે છે સૌધર્મ, સૌધર્મ દક્ષિણમાં, ઈશાન ઉત્તર, પછી સનત કુમાર મહેન્દ્ર, લાંતવ કાપિષ્ઠ, એવી રીતના તમારે ઉપર સમજી લો. આટલો ખ્યાલ આવ્યો બધાને? હવે જો એમાં કેટલું ડિસ્ટન્સ છે એની વાત થોડા વખત પછી આપણે કરશું. આગળનું સૂત્ર વાંચે છે, વૈમાનિક દેવોને રહેવાના સ્થાન. રહેવાના સ્થાન એટલે કે આ વિમાનોના નામ શું છે. ખ્યાલ આવે? આ વિમાનોના આખ્યા, પટલોના આખ્યા, કલ્પોના નામ શું છે. તો જો સૂત્ર આપણે વાંચીએ, સૌધર્મેર ઈશાન, સનત કુમાર મહેન્દ્ર, બ્રહ્મ બ્રહ્મોત્તર, લાંતવ કાપિષ્ઠ, શુક્ર મહાશુક્ર સતાર સહસ્ત્રારે ઈશ્વાન આનત પ્રાણત પ્રાણતયોર આરણ અચ્યુતયોર નવ સુગ્રેવે કેશુ વિજય વૈજયંત જયંત અપરાજિત વિજય વૈજયંત જયંત અપરાજિતેશુ સર્વાર્થ સિદ્ધોશ્ચ. અર્થ આ સોળ સ્વર્ગના નામ વાંચીએ છે, સૌધર્મ ઈશાન, ક્યાંક ઈશાન પણ કહે છે, ક્યાંક ઈશાન કહે છે, અહીંયા ઐશાન પણ લખ્યું છે, બેવ ચાલે છે. સૌધર્મ સૌથી નીચે છે. જો આપણે સૌધર્મ ઇન્દ્રને સૌથી એટલું મહત્વ આપીએ છીએ કે આપણી પ્રતિષ્ઠામાં સૌથી મહત્વ કોણ હોય, સૌધર્મ ઇન્દ્ર હોય. જેટલા બધા ઇન્દ્રો કે જેટલા દેવો ઉપર રહેલા છે એમાં સૌધર્મ ઇન્દ્ર સૌથી નીચેના દેવ છે. ખ્યાલ આવે કે નહીં? એમને એટલું મહત્વ એટલે છે કેમ કે ભરત ક્ષેત્રના જેટલા તીર્થંકરોની પ્રતિષ્ઠા થાય છે એ સૌધર્મ ઇન્દ્ર લીડ કરે છે. સિમિલરલી એરાવત ક્ષેત્રના જેટલા તીર્થંકરોની પ્રતિષ્ઠા કે પંચકલ્યાણક થાય છે એ પંચકલ્યાણક ઈશાન ઇન્દ્ર લીડ કરે છે. ખ્યાલ આવે? પૂર્વ વિજયના જેટલા પણ તીર્થંકર થાય છે, જે રીતના અત્યારમાં ત્યાં સિમંદર ભગવાન યુગમંદર ભગવાન છે, તો એના પંચકલ્યાણકોને લીડ કોણ કરે છે? સનત કુમાર ઇન્દ્ર લીડ કરે છે, જે ત્રીજા સ્વર્ગના ઇન્દ્ર છે તે. અને જે પશ્ચિમ વિજય છે તો ત્યાં મહેન્દ્રના ઇન્દ્ર એ લીડ કરે છે. ખ્યાલ આવે ને? એટલે આપણને એક સાધારણ ભૂમિકા તો આપણે ભલે સૌધર્મ ઇન્દ્રને એટલું મહત્વ આપીએ છીએ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ખ્યાલ આવે ને? ચાલો આગળ. તો એ બધા સ્વર્ગના નામ, સૌધર્મ ઈશાન, સાનત કુમાર મહેન્દ્ર, બ્રહ્મ બ્રહ્મોત્તર, લાંતવ કાપિષ્ટ, શુક્ર મહાશુક્ર, સતાર સહસ્ત્રાર, આ છ યુગલોમાં બાર સ્વર્ગો, એના પછી આનત પ્રાણત એ બે સ્વર્ગોમાં, આરણ અચ્યુત એ બે સ્વર્ગોમાં, નવ ગ્રહવેક વિમાનોમાં, નવ અનુદિશ વિમાનોમાં, અને વિજય વૈજય જયંત અપરાજિત તથા સર્વાર્થ સિદ્ધિ એ પાંચ અનુત્તર વિમાનોમાં વૈમાનિક દેવો રહે છે. જો ભલે અહીંયા અર્થમાં એ પછીના જે સ્વર્ગો છે, આઠ પછીના, આઠ યુગલો પછીને એને જુદા પાડી દીધા કે આ બે એમ કરીને, પણ આમ એક સાથે સોળ પણ તમે નામ લો તો એ એમ જ ચાલે છે. ખ્યાલ આવે? જો ફરક ખાલી કેટલો છે, આ સોળ સ્વર્ગ જે છે એ સોળ સ્વર્ગમાં ઇન્દ્ર સોળ નથી, ઇન્દ્ર બાર જ છે. આપણે પ્રતિષ્ઠામાં સોળ ઇન્દ્ર કરીએ છીએ પણ એ તો ખાલી એક આંકડો પૂરવા માટે. ખ્યાલ આવે? બાકી ખરેખર સ્વર્ગના બાર જ ઇન્દ્ર હોય છે. તો કયા બાર ઇન્દ્ર છે? સૌધર્મ સ્વર્ગનો સૌધર્મ ઇન્દ્ર, ઈશાન સ્વર્ગનો ઈશાન ઇન્દ્ર, સનતકુમાર સ્વર્ગનો સનતકુમાર ઇન્દ્ર, મહેન્દ્ર સ્વર્ગનો મહેન્દ્ર, ચાર ઇન્દ્ર થઈ ગયા. એના પછીના જે આઠ સ્વર્ગ છે, આઠ સ્વર્ગ એટલે ચાર યુગલો થયા, એ ચાર યુગલોમાં ચાર જ ઇન્દ્ર છે. ખ્યાલ આવ્યો? પહેલા ચાર સ્વર્ગમાં ચાર ઇન્દ્ર, પછીના આઠ સ્વર્ગમાં ચાર ઇન્દ્ર, આઠ ને ચાર બાર થયા, ઉપરના ચાર સ્વર્ગમાં પાછા ચાર ઇન્દ્ર છે, એમ કરીને ટોટલ બાર ઇન્દ્ર ત્યાં સ્વર્ગમાં છે. ખ્યાલ આવ્યો? એની ઉપર જે ગ્રહવેક અનુદિશ અનુત્તર ત્યાં તો બધા જ ઇન્દ્ર છે. ખ્યાલ આવ્યો? પણ એ લોકો ક્યારે ઉતરીને પંચકલ્યાણ ગાડીમાં આવતા જ નથી, એમને ભાવ જ નથી થતો આવવાનો. ખ્યાલ આવે છે? જો આગળ વાંચે, હવે જો આ બધા નામ આપણે વાંચી રહ્યા છે અહીંયાથી, એટલે ખાલી સાંભળજો ધ્યાનથી. ટીકા, આપણે સોળ સ્વર્ગના નામ વાંચ્યા, ફરીથી જોઈ લઈએ એકવાર. સૌધર્મ ઈશાન, સનતકુમાર મહેન્દ્ર, બ્રહ્મ બ્રહ્મોત્તર, લાંતવ કાપિષ્ઠ, શુક્ર મહાશુક્ર, સતાર સહસ્ત્રાર, આનત પ્રાણત, આરણ અચ્યુત. આ સોળ સ્વર્ગ, સોળ સ્વર્ગની ઉપર નવ ગ્રહવેગ છે. હવે નવ ગ્રહવેગના નામ, નવ ગ્રહવેગના નામ, પહેલું સુદર્શન, બીજું અમોઘ, ત્રીજું સુપ્રબુદ્ધ, ચોથું યશોધર, પાંચમું સુભદ્ર, છઠ્ઠું વિશાલ, સાતમું સુમન, આઠમું સૌમન અને નવમું પ્રીતિંકર. નવ ગ્રહવેગ પછી નવ અનુદિશ છે, તો નવ અનુદિશના નામ આદિત્ય, અર્ચી, અર્ચી માલી, વૈરોચન, પ્રભાસ, અર્ચી પ્રભ, અર્ચિર મધ્ય, અર્ચિર વર્ત, અર્ચિરા વર્ત અને અર્ચી વિશિષ્ટ. સૂત્રમાં અનુદિશનું નામ જ નથી. તમે જો અહીંયા સૂત્ર જોશો ને ફરીથી, તો આપણે ઉપર જોયું આનત પ્રાણતર પ્રાણત આરણ અચ્યુતયોર નવ સુગ્રેવે કેશુ, બરાબર. એટલે નવ ગ્રેવે થયા, એના પછી સીધું વિજય વૈજયંતાદી જે સર્વાર્થ સિદ્ધિ આદિ, એ પાંચ અનુદિશ થઈ ગયા, પાંચ અનુત્તર થઈ ગયા. વચમાં અનુદિશનું નામ જ નથી સૂત્રમાં. તો સૂત્રમાં અનુદિશ નામ નથી, પરંતુ નવસુ પદથી તેનું ગ્રહણ થઈ જાય છે. ત્યાં ઉપર નવ નવ સુગ્રેવે કેશુ એવી રીતના છે કે નવ સુગ્રેવે કેશુ. અહીંયા પછી તમે બીજું કોઈ શાસ્ત્રો જુઓ ને તો અહીંયા વિભક્તિની બી ચર્ચા છે. જુઓ નવ અને ગ્રેવે એ બંનેને સપ્તમી વિભક્તિ લગાડી છે. નવ સુ ગ્રેવે કેશુ એ બેમાં સુ લગાડ્યું છે ને પાછળ, તે બતાવે છે કે ગ્રહવેગથી નવ શબ્દ જુદો છે અને બે જુદા જુદા સ્વર્ગ છે. એટલે ઇન શોર્ટ આ જે વર્ણન આવ્યું એમાં નવ અનુદિશ આપણે ગર્ભિત સમજી લેવું. ખ્યાલ આવે? આગળ વધીએ. આપણે પાંચ નવ અનુત્તરના નામ જોઈ લીધા, નવ ગ્રહવેગના નામ જોઈ લીધા, હવે પાંચ અનુ સોરી નવ ગ્રહવેગના જોયા, નવ અનુદિશના જોયા. પાંચ અનુત્તર વિમાનના નામ શું છે? સૂત્રમાં જ છે, વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થ સિદ્ધિ. આ રીતે બધા સ્વર્ગના નામ આપણે જોઈ લીધા. હવે જો ત્રીજો પોઈન્ટ, સૌધર્મ આદિ એક એક વિમાનમાં એક એક જૈન મંદિર અનેક વિભૂતિ સહિત હોય છે. આજે જેટલા વિમાન આપણે જોશું, જે આપણે સંખ્યા કેટલી જોઈ હતી કોઈની યાદ છે? 84,00,000, 97,000 અને 23,000, એટલા વિમાનો છે. તો દરેકે દરેક વિમાનમાં એક એક અકૃત્રિમ જિનાલય છે. એટલે અકૃત્રિમ જિનાલય કેટલા થયા? કેટલા થયા? 84,97,000 અને 23,000. તો અનેક વિભૂતિ સહિત તે વિમાન જૈન મંદિર હોય છે. વળી ઇન્દ્રના નગરની બહાર, હવે આપણે છે ને એક જૈન ડિજિટલ ટેકનોલોજી ફાઉન્ડેશનના બહુ સરસ વિડીયોઝ બન્યા છે, એ તમે ત્યાંથી જોજો. ત્યાં જે સૌધર્મ સ્વર્ગનું આખું વર્ણન બતાવ્યું છે, એમાં અકૃત્રિમ જિનાલય કેવા હોય છે, સૌધર્મ સ્વર્ગનો મહેલ કેવો હોય છે, એની બાજુમાં ઉપપાદ શૈયા, એની બાજુમાં જૈન મંદિર આદિની શું વ્યવસ્થા છે, બધું ત્યાંથી તમે વિઝ્યુઅલી જોશો તો વધારે કનેક્ટ કરશો. એ જ વસ્તુ અહીંયા વર્ડ્સમાં લખી છે, એવું વાંચું છું, પણ તમે ત્યાંથી એને જોજો તો વધારે ક્લિયર થશે. જો ઇન્દ્રના નગરની બહાર અશોકવન, આમ્રવન વગેરે વન હોય છે, તે વનમાં 1,000 યોજન ઊંચું અને 500 યોજન પહોળું એક ચૈત્ય વૃક્ષ છે. તેની ચારે દિશામાં પલ્યંકાસન જીન પ્રતિમા હોય છે. આ ચૈત્ય વૃક્ષ એ જુદી વસ્તુ છે અને અકૃત્રિમ જિનાલય જુદી વસ્તુ છે. ખ્યાલ આવે? અકૃત્રિમ જિનાલય જે આખી જે જીન મંદિર છે એની આજુબાજુ પણ ચૈત્ય વૃક્ષ હોય છે. અને ચૈત્ય વૃક્ષ એટલે શું કે જે વૃક્ષની નીચે આવી રીતના અરિહંત ભગવાનની પ્રતિમા હોય એને ચૈત્ય વૃક્ષ કહેવાય. એ કોઈ તીર્થંકરની પ્રતિમા નથી, કોઈ સ્પેસિફિક તીર્થંકર નથી, બસ અરિહંત પદની ત્યાં પ્રતિમાઓ હોય છે. તો આવી ચૈત્ય વૃક્ષ ત્યાં છે. ચોથો પોઈન્ટ, ઇન્દ્રના સ્થાન મંડપમાં અગ્રભાગે માનસ્તંભ હોય છે. આ ઇન્દ્રનો જે મહેલ છે એની બાજુમાં ઉપપાદ શૈયા છે, એની બાજુમાં જૈન મંદિર છે. જૈન મંદિરની આગળ ત્યાં એક માનસ્તંભ હોય છે, અગ્રભાગે માનસ્તંભ હોય છે. તે માનસ્તંભમાં તીર્થંકર દેવના ગૃહસ્થ દશામાં હોય ત્યાં સુધી તેને પહેરવા યોગ્ય આભરણોનો એક રત્નમય કંડીરો એટલે કે પટારો હોય છે. એ માનસ્તંભમાં અમુક આમ પટારા લટકેલા હોય છે, એની અંદર અમુક દૈવી વસ્ત્રાભૂષણ હોય છે. એ વસ્ત્રાભૂષણ બાલ તીર્થંકરને ઇન્દ્ર ભેટ આપે છે અને એમને પહેરાવે છે. તો આવું જે વ્યવસ્થા છે એ સૌધર્મ સ્વર્ગના અકૃત્રિમ જિનાલયના માનસ્તંભમાં બી છે, ઈશાન સ્વર્ગના અકૃત્રિમ જિનાલયના માનસ્તંભમાં બી છે, આદિ આદિ બધે સમજવું. માટે ત્યાંના જે દેવો છે તો એ દેવો માનસ્તંભની બી પૂજા ભક્તિ આદિ કરે છે. જો આવશે સૌધર્મના માનસ્તંભમાં માનસ્તંભના રત્ન કંડિયામાં ભરત ક્ષેત્રના તીર્થંકરના આભરણ હોય છે. એશાન સ્વર્ગના માનસ્તંભના કંડિયામાં ઐરાવત ક્ષેત્રના તીર્થંકરના આભરણ હોય છે. સનત કુમારના માનસ્તંભના કંડિયામાં પૂર્વ વિદેહના તીર્થંકરના આભરણ હોય છે અને મહેન્દ્રના માનસ્તંભના કંડિયામાં પશ્ચિમ વિદેહ તીર્થંકરના આભરણ હોય છે. આપણે જોયું ને જે જે ઇન્દ્ર એ ત્યાંના કલ્યાણકોની પૂજા ભક્તિ કરે છે તો ત્યાંના વસ્તુઓ બધી ત્યાં હોય છે. તેથી તે માનસ્તંભો દેવથી પૂજનીય છે. એ માનસ્તંભની નજીક 8 યોજન પહોળું અને 8 યોજન લાંબુ એક ઊંચું ઉપપાદ ગૃહ છે. એ જે માનસ્તંભ છે એની બાજુમાં જ આવું ઉપપાદ ગૃહ છે. તે ઉપપાદ ગૃહમાં 2 રત્નમય શૈયા હોય છે. તે ઇન્દ્રનું જન્મસ્થાન છે. ઇન્દ્ર આ જગ્યાએ ઉત્પન્ન થાય છે. હવે જે આખું સૌધર્મ સ્વર્ગ છે એનું કોઈ પણ એક વિમાન લઈ લઈએ તો એ વિમાનમાં અસંખ્યાત દેવો છે, તો એ અસંખ્યાત દેવોના ભવનો છે, તો બધાના ઉપપાદ ગ્રહ જુદા જુદા છે. ખ્યાલ આવે કે બધા અહીંયાથી ઉત્પન્ન થઈને ત્યાં જાય છે એવું નથી. ઇન્દ્રનું જન્મસ્થાન છે. આ ઉપપાદ ગ્રહની નિકટ જ ઘણા શિખરવાળા જૈન મંદિરો છે. તેનું વિશેષ વર્ણન ત્રિલોકસારના ગ્રંથમાંથી જાણ. આ જે જૈન મંદિર છે એનું વર્ણન એ ત્યાંથી જ મેં જે વિડીયો કીધો ત્યાંથી તમે જોજો. આટલું ખ્યાલમાં આવ્યું. હવે જો થોડીક વિશેષ ચર્ચા આપણે કરીએ, 5-1 મિનિટ આપણી પાસે છે. આજે 16 સ્વર્ગ આપણે જોયા. એ 16 સ્વર્ગ પછી ઉપર 9 રૈવેગ, 9 અનુદિશ ને 5 અનુતર. આ જે બધા નામ પણ આપ્યા ને એ કેટેગરીઝના નામ છે. ખ્યાલ આવે છે. બાકી 16 સ્વર્ગમાં એક એક સ્વર્ગમાં પાછા પટલો છે. દેર આર લેયર્સ ઇન વિચ વિમાન્સ આર ઓર્ગેનાઇઝડ. જેવી રીતના સમજો કે આપણે અહીંયા પૃથ્વી ઉપર આપણું આ મનુષ્યનું આખું લેયર છે. આપણે બધા અહીંયા હોરિઝોન્ટલી રહીએ છીએ. એની 790 યોજન ઉપર ત્યાં જ્યોતિષી વિમાનોનું લેયર છે. એ લોકો ત્યાં રહે છે. આ લેયર અને ઓલા લેયરને કાંઈ કનેક્શન નથી. ખ્યાલ આવ્યો કે હવે બધા દેવો છે તો એની પાસે એવી શક્તિ છે કે પોતાના લેયરમાંથી નીચે આવી શકે છે અથવા ઉપર પણ જઈ શકે છે. આપણે મનુષ્ય પાસે એવી શક્તિ નથી. તો નીચેવાળા ઉપર નથી જઈ શકતા, ઉપરવાળા નીચે આવી શકે. બસ આવી જ કંઈક વ્યવસ્થા ત્યાં સ્વર્ગમાં આવી છે. જે પહેલું સૌધર્મ સ્વર્ગ છે, સૌધર્મ સ્વર્ગમાં 31 પટલો છે. આપણે જોશું હમણાં થોડીક વારમાં સૌધર્મ અને ઈશાન સ્વર્ગની થિકનેસ, વર્ટિકલ થિકનેસ કેટલી કોઈને ખ્યાલ હશે? જો આખું ઉર્ધ્વ લોક છે એ 7 રાજુ લાંબુ છે. 7 રાજુ. આપણે અહીંયા 1 રાજુ છે જેની અંદર અસંખ્યાત દ્વીપ સમુદ્ર આવી ગયા, તો 7 રાજુ કેટલું લાંબુ હશે ઇમેજિન કરો. હવે એ 7 રાજુમાં ટોટલ 84 પટલો છે. કેટલા? 84. તો 2 પટલોની વચ્ચે કેટલો ગેપ હશે? ખ્યાલ આવે? ઘણો ગેપ હોય છે. એવું નથી કે એ અહીંયા જે દેવો છે ને બાજુમાં બીજા દેવો છે ને એની ઉપર ત્રીજા દેવો છે. નજીક નજીક નથી, ઘણા ઘણા દૂર હોય છે. પહેલું સૌધર્મ સ્વર્ગ છે એ 1.5 રાજુ ઠીક છે. કેટલું? 1.5 રાજુ. જે આપણે 1 રાજુ આમ હોરિઝોન્ટલ છે એ 1.5 રાજુ ઉપર ઉપર છે. અને એની અંદર 31 પટલો હોય છે. એમ સમજો 31 દ્વીપ છે અને એને આમ વર્ટિકલ કરી નાખો તો 31 દ્વીપ 1.5 રાજુ ઓક્યુપાય કરે તો કેટલો વચમાં ગેપ થશે? ખ્યાલ આવે કે નહીં? જેવી રીતના નીચે 7 નરકો છે તો પહેલી નરક અને બીજી નરક વચ્ચે લગભગ 1 રાજુ, 6/7 રાજુનો ગેપ હોય છે. એટલે વચમાં કાંઈ જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આમ જાણે આખા એરિયા જુદા જુદા છે. એવી જ રીતે ઉપર તમારે સ્વર્ગમાં સમજવું જોઈએ કે પહેલું પટલ અને બીજું પટલ લગભગ જુદી જુદી જ વ્યવસ્થા છે. પણ આ જે 31 પટલો છે એમાં જેવી રીતે આપણે જોયું હતું, જો પહેલું જે સ્વર્ગ છે અને બીજું સ્વર્ગ, 2 હોરિઝોન્ટલ એકબીજાને છે, તો પહેલા સ્વર્ગમાં 31 પટલ, બીજા સ્વર્ગમાં 31 પટલ. પહેલા સ્વર્ગમાં 32 લાખ વિમાન છે. કેટલા? 32 લાખ. બીજા સ્વર્ગમાં 28 લાખ વિમાન છે. જે સેન્ટર લાઇન જે છે મેરુ પર્વતની ઉપરની અને આખી શ્રેણીબદ્ધ લાઇન એ પહેલા સ્વર્ગમાં ગણાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? સેન્ટર ઇન્દ્રક વિમાન છે એ પહેલા સ્વર્ગનું ગણાય છે. સમજો કોઈ સર્કલ હોય, એ સર્કલને બે ભાગમાં વિભાજિત કરો, તો ઇવન નંબર હોય તો બેમાં ઇક્વલ વસ્તુ આવે, પણ ઓડ નંબર હોય તો જે સેન્ટરની એક વસ્તુ હોય ઇટ હેઝ ટુ ગો ઇન વન ઓફ ધેમ. તો અહીંયા સેન્ટરના વિમાનો જાય છે સાઉથ, આખા સ્વર્ગમાં ઉપર સુધી આવી જ વ્યવસ્થા છે. ખ્યાલ આવ્યો ને? એટલે ઓલવેઝ જે પહેલા સ્વર્ગમાં એટલે જે સાઉથના વિમાનો વધારે હોય છે, હા, જે શ્રેણીબદ્ધ વિમાનો છે. તો જો ફરીથી જોઈએ, જ્યાં શ્રેણીબદ્ધ વિમાનો છે ને 63 વિમાન છે અને વચમાંનું ઇન્દ્રક એક વિમાન છે, તો આ બાજુ 63, આ બાજુ 63 અને વચમાંનું એક, એટલે ટોટલ 127 વિમાનો એક લાઇનમાં છે. હવે એને હાફમાં ડિવાઈડ કરવું હોય તો ઓલી બાજુ 63 જાય છે, આ બાજુ 64 આવે છે. ખ્યાલ આવે કે? વચમાંનું ઇન્દ્રક વિમાન સાઉથમાં આવી જાય છે. એટલે પહેલા સ્વર્ગમાં 32 લાખ વિમાન છે, બીજા સ્વર્ગમાં 28 લાખ વિમાન છે. આપણે ટોટલ કેટલા જોયા? 84,97,023. હવે જો કેવું વ્યવસ્થા કેવી છે કે નીચે નીચેના સ્વર્ગમાં જ મેજોરિટી વિમાનો છે. પહેલામાં 32, બીજામાં 28, કેટલા થયા ગણો? ટોટલ 60 લાખ, 60 લાખ થઈ ગયા. પછી ત્રીજામાં 12 લાખ અને ચોથામાં 8 લાખ, 80 લાખ. તો 4 વિમાન, 4 પટ સ્વર્ગમાં થઈ ગયા આઉટ ઓફ 84 લાખ. ખ્યાલ આવ્યો કે? હવે 5મા સ્વર્ગમાં અને 6ઠા સ્વર્ગમાં મળીને 4 લાખ વિમાન છે, એટલે 84 પૂરા થઈ ગયા. હવે બાકીના બધા ખાલી 97,000માં આવી ગયા. સમજાય છે કે? એમાં પણ ઉપર જેમ જેમ જતા જશું તો 6ઠું અને 7મું મળીને કંઈક 50,000 વિમાનો થઈ ગયા, એટલે ઉપરના ખાલી 47,000માં આવે છે. એમ એમ ઉપર ઉપરના વિમાનો બહુ જ ઓછા છે, મેજોરિટી વિમાનો નીચે છે. એટલે મેજોરિટી દેવો ક્યાં છે? એ પણ નીચેના સ્વર્ગમાં છે. ખ્યાલ આવે? તો જો આપણે જોયું કે આ પટલોની જે વ્યવસ્થા છે, એ પટલો એકબીજાથી ઘણા દૂર છે અને એકબીજાથી ઘણા દૂર એની એડિશનમાં વધારે વિમાનો સાઉથમાં છે, ઓછા વિમાનો નોર્થમાં છે. બરાબર? ટોટલ જે હું અહીંયાથી થોડુંક વાંચું છું, તમે સાંભળ્યું જો. પટલોની સંખ્યા આપણે ખાલી થોડી વાંચીએ છીએ. આપણે જોયું કે પહેલા અને બીજા સ્વર્ગમાં 31 પટલો છે. બરાબર? એ 31 પટલના નામ પણ આપ્યા છે. આપણી પાસે દરેકે દરેક પટલના નામ અહીંયા છે અવેલેબલ. હવે હું વાંચવા જઈશ તો આપણો ઉપયોગ ક્યાંથી તૂટી જશે, એટલે હું વાંચતો નથી. શું થાય, હવે આપણો ક્ષયક્ષમ છે ને એટલો હીન થઈ ગયો છે કે એક વસ્તુ એક તો આપણને યાદ રહેતી નથી અને ડિટેલમાં જઈએ ને તો આપણો ઉપયોગ તૂટી જાય છે. એટલે છે એવો ભરોસો રાખજો. હવે એક વસ્તુ જો સમજો કે જે જે ઇન્દ્રક વિમાન જે છે વચ્ચેનું, એ ઇન્દ્રક વિમાનનું જે નામ છે તો પટલનું પણ એ જ નામ છે. ખ્યાલ આવે? જે સૌથી છેલ્લું વિમાન છે એનું નામ છે સર્વાર્થ સિદ્ધિ. બરાબર? તો એ પટલનું નામ બી છે સર્વાર્થ સિદ્ધિ. સૌથી પહેલું જે ઇન્દ્રક વિમાન છે, તમે સાંભળ્યું હશે કે જે મેરુ પર્વત છે, મેરુ પર્વતની ઉપર ચુલિકા છે 40 યોજન. એ ચુલિકા પૂરી થાય તો એક વાળના અંતરે ઉપર પહેલું વિમાન ચાલુ થાય છે. એ પહેલું વિમાન કયું વિમાન છે? કે જે સૌધર્મ સ્વર્ગના એટલે કે પહેલા બીજા યુગલના સૌથી નીચેના પટલનું ઇન્દ્રક વિમાન છે. ખ્યાલ આવે? કેમ કે સેન્ટરમાં છે. એ વિમાન 45 લાખ યોજન મોટું છે, એટલે 2.5 ફીટ જેટલું એ વિમાન છે. ખ્યાલ આવે? એનું નામ છે રુજુ વિમાન. શું નામ છે એનું? રુજુ વિમાન. તો પટલનું નામ શું હશે? રુજુ પટલ. ખ્યાલ આવે? જો એક બે નામ ખાલી વાંચું છું, રુજુ, ઇન્દ્ર, વિમલ, વલ્ગુ, વીર, અરુણ, નંદન, નલિની આદિ આદિ. સમજો, આવા આપણી પાસે 31 પટલના 31 નામ. પહેલા બીજા સ્વર્ગમાં 31 પટલ, ત્રીજા ચોથામાં 7 પટલો છે,
ત્રીજા ચોથામાં સાત, પછી પાંચમા છઠ્ઠામાં બે, પટલો પણ ઘટતા જાય છે ઉપર ઉપર, પાંચમા છઠ્ઠામાં બે, સાતમા આઠમામાં ચાર, નહીં સોરી, જે પાંચમું છઠ્ઠું છે એમાં ચાર પટલ, પછી સાતમું આઠમું છે એમાં બે પટલ, પછી નવમું દસમું એમાં એક પટલ, અગિયારમું બારમું એમાં એક પટલ, બારમું તેરમું ચૌદમું એમાં ત્રણ પટલ, અને ચૌદમું પંદરમું સોળમું એમાં પાછા ત્રણ પટલ, એમ મળીને ટોટલ 63 પટલ આવે. આટલા જે 16 સ્વર્ગના આપણે જોયા એ 52 પટલો છે, 16 સ્વર્ગના 52 લેયર્સ છે, એના ઉપર 9 ત્રેવેગના 9 લેયર્સ છે. કેટલા થયા? 52 × 9 = 61. પછી જે 9 અનુદિશ છે બધું એક જ લેયરમાં છે. જો 9 ગ્રેવેગ જે છે એ 9 વિમાન નથી, એ 9 લેયર્સ છે, ખ્યાલ આવે? એની ઉપર જે 9 અનુદિશ છે એ 9 વિમાન જ છે, એ એક જ લેયરમાં 9 વિમાન છે, ખ્યાલ આવે? અને એનાથી ઉપર જઈએ તો જે 5 અનુત્તર આવે છે એ એક જ લેયરમાં 5 વિમાનો છે, એમ કરીને ટોટલ 63 પટલો અને ટોટલ એ 84,97,023 વિમાનો હોય છે. જો આટલી ચર્ચા આપણે કરી, આની હજી વિશેષ ઘણી ચર્ચા છે, થોડુંક એને આગળ આપણે હજી વૈમાનિક સ્વર્ગને જોશું. ચાલો જીનવાણી સુધી.
હે જીનવાણી ભારતી તોરી પોદ રહે, જો તેરી શરણા રહે સો પાવે સુખ છે, જાવાણી કે જ્ઞાન તે સૂજે લોકારો, સો વાણી માં સકળ નમો સદા દે
બોલો. દ્વાદશાંગી જીનવાણી માતનો, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો.